أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. اپنی چرچا سورۃ المعارج اوپر چالی رہی چھے. گیا لیکچر ما اپنے ورس 25 سدی پہنچیا تھا. تھوڑوک ریکیپ کروں چھوں. અલ્લાહ સુબહાનહુ વ તઆલા મોમિનોની સિફતોના બારામાં ડિસ્કસ કરે છે. આયા નંબર 22 અને 23માં પહેલી સિફતમાં કહે છે, ઇલ્લલ મુસલ્લીન અલ્લઝીના અલા સલાતિહિમ દાઈમૂન. અલ્લાહના જે મોમિનીન બંદાઓ નમાઝને કાયમ કરે છે, બાલિક થાય છે ત્યારથી કરી અને મોત સુધી નમાઝને કન્ટિન્યુઅસ પડે છે. એક વખત સેન્ટ્રલ સ્ટેટ હોસ્પિટલમાં એક સર્વે કરવામાં આવ્યું મુસલમાનો ઉપર, કે જેઓ ચાલુ નમાઝ પડે છે, કે એ લોકોના સાયકોલોજીકલ અને એ લોકોના હેલ્થ ઇફેક્ટ ઉપર આ સર્વે હતો, કે આ નમાઝ થકી એ લોકો ઉપર માનસિક કેવી અસર થાય છે. રિઝલ્ટ્સ બતાવે છે કે જેઓ ચાલુ નમાઝ પઢે છે તેઓના માઇન્ડ્સમાં સ્ટ્રેસ લેવલ અને એન્ઝાયટી ઓછી છે. તેઓ બહુ જ વ્યાધિમાં નથી આવી જતા. નમાઝ થકી તેઓમાં પોઝિટિવિટી આવે છે. જેવા પણ સંજોગ હોય, સર્કમસ્ટાન્સીસ હોય, તેને તેઓ એક્સેપ્ટ કરે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં આ જ સૂરામાં આપણે પહેલાં આયતો કર્યા હતા, ઇન્નલ ઇન્સાન ખુલિકલ હલુઆ ઇઝા મસ્સહુ શરુ જઝુઆ વ ઇઝા મસ્સહુ ખૈરુ મનુઆ. હકીકતમાં ઇન્સાનને સ્વભાવે ઉતાવળો પેદા કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ ખરાબ સમય આવે છે તો ઘણો જ ગભરાય છે અને બેસબરો ઇમ્પેશન્ટ બની જાય છે, અને જ્યારે સારા સમય આવે છે તો લાલચુ બની જાય છે. તો નમાઝ ચાલુ પડવાથી તેનામાં એક સ્ટ્રોંગ વિલ આવે છે અને જીવવાની શક્તિ આવે છે, સ્પિરિટ આવે છે, અને એ ઇન્સાન ગ્રેટફુલ થઈ જાય છે. દરેક હાલમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો શુખર કરે છે. તેઓની હેલ્થ એટલે કે તેઓની જે તંદુરસ્તી છે તે સારી રહે છે, અને એ લોકોની જે સંસારિક જીવન મેરિડ લાઈફ પણ ઘણું જ સુખી અને સંતોષી હોય છે. અને પછી વર્ષ 24 અને 25માં આપણે ચર્ચા કર્યા કે તેઓ નમાઝ પઢે છે અને એ લોકો દર મહિને કે દર બે વીકે પોતે નક્કી કરે છે હાજતમંદ માટે અને જે મહેરૂમ છે, ડિપેન્ડન્ટ છે, એના માટે અમુક રકમ નક્કી કરી છે જે તેઓને પહોંચાડે છે. હક્કુલ માલૂમ કે છે એને. હવે મહરૂમ શબ્દ જે વાપરવામાં આવ્યું છે એની માટે તફસીરમાં ઘણા એક્સપ્લેનેશન્સ આપવામાં આવ્યા છે. પહેલું તો મહરૂમ તે છે કે જે ઇસ્લામની તબલીગ માટે ઘણી જ મહેનત કરતો હોય પણ બહુ જ ગરીબ હોય, કોઈ દિવસ કોઈ પાસે લાંબો હાથ ન કરતો હોય. બીજું મહેરૂમમાં આવે છે કે એની પાસે કમાણી હોય પણ પૂરું ન થતું હોય, અથવા તો કામમાંથી એને રજા મળી ગઈ હોય. ત્રીજું, કોઈની મિલકત કે માલ આગમાં કે એવી આફત આવે એના ઉપર અને એમાં એનું માલ ગુમાવી નાખે. અને ચોથું, હાજતમંદ હોય પણ એ કોઈ પાસે માંગતો ન હોય. હવે આયા નંબર 26માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વલ્લધીના યુસદ્દિકુના બિયૌમિદ્દીન. આ મોમિન લોકોની એક એ સિફત છે કે એ લોકોને ખાતરી જ છે કે કયામતના દિવસ જરૂર આવશે. અલ્લામા તબાતબાઈ એની તફસીર અલ મિઝાનમાં લખે છે કે આ લોકો ફક્ત ખ્યાલોમાં જ નથી માનતા કે કયામતનો દિવસ આવશે. આપણે જોશું તો તેઓ જ્યારે દુનિયામાં હોય છે તો એ લોકોના જે કામ છે, એ લોકોના એક્શન્સ છે, તે બતાવી આપે છે કે તેઓને જરૂર ખબર છે કે આ બધા કામોનો એ લોકોને એક દિવસ હિસાબ આપવો પડશે. દુનિયાના બધા કામ આપણા રેકોર્ડ થાય છે. આ તેઓની કન્ટિન્યુઅસ લાઇફસ્ટાઇલ હોય છે અને એ લોકો જ્યારે પણ કાંઈ કરે છે દુનિયામાં તો એ લોકો બહુ ઘણું વિચારીને કરે છે. તેઓ ક્યારે પણ તેઓની જવાબદારીમાંથી ચૂકતા નથી. પછી તે કામ વાજિબ હોય કે સુન્નત હોય, હરામ હોય કે મકરૂહ હોય. આયા નંબર 27માં અલ્લાહ કહે છે, વલ્લધીના હુમ મિન અઝાબી રબ્બિહિમ મુશફિકૂન. અને તેઓ તેઓના રબના અઝાબથી ઘણા જ ડરે છે. ફક્ત તેઓના આમાલ અલ્લાહની પાક જાત ઉપર ઈમાન નથી બતાવતા, તેઓના કલ્બ અલ્લાહની ખોફમાં, અલ્લાહના અઝાબની વ્યાધિમાં બેચેન હોય છે. હવે આપણે જોઈએ કે શા માટે તેઓના કલ્બમાં અલ્લાહનો આટલો ખોફ છે. પહેલું તો તેઓને ખાતરી નથી કે તેઓને મોમિનનું મોત આવશે કે કાફિરનું મોત આવશે. બીજું, જિંદગીના આખરી સમયે અલ્લાહ ઉપરનું ઈમાન ચાલ્યું જશે તો. ત્રીજું, એ લોકો વિચાર કરે છે કે જો હજી હું ગુનાનો ઇસ્તગફાર અને તોબા ન કરી હોઉં અને મને મોત આવી જશે તો. ચોથું એ પણ હોય કે ભલે હું ગુનાનો ઇસ્તગફાર કરી પણ હોઉં, પણ જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેને કબૂલ ન કરે તો. પાંચમો, મારા સારા અમાલ અને જહન્નમ મને જહન્નમની આગથી બચાવી શકશે. છઠ્ઠું, ભલે હું સારા અમાલ કરી છું પણ અલ્લાહ તેને કબૂલ કરશે. અલ્લાહના ઇન્સાફની સામે મારા અમલોની કોઈ કિંમત હશે. આ બધા કારણો, આ બધા ખ્યાલો થકી મોમિનોના દિલોમાં ખોફ હોય છે. અલ્લાહ કુરાનમાં તેઓને મુશફિકૂન કહે છે. તેઓના દિલ ખોફથી હંમેશા ભરેલા જ હોય છે. આયા નંબર 28માં અલ્લાહ કહે છે, ઇન્ના અઝાબા રબ્બિહિમ ગૈરુ મામૂન. ખરેખર તેઓના પરવરદિગારના અઝાબમાં કોઈ અમાન નથી. તેઓને તેઓના રબના અઝાબમાં કોઈ અમાન હશે કે નહીં તેની ખાતરી નથી. કોઈને ખબર નથી કે તે અઝાબથી બચી જશે કે નહીં. અમલુ સ્વાલેહાત માટે અજર તો અલ્લાહ આપશે, તે આપણે ખબર છે. પણ આપણે નથી ખબર કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું કયું કામ પસંદ કરશે. સૂરતુલ મુલ્ક આયા નંબર 16માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે, અમિનતુમ મન ફિસ સમાઈ અન યહસિફ બિકુમુલ અર્ધ ફઈઝા હિયા તમૂર. તમને ખાતરી જ છે કે જે આસમાનમાં છે તે જમીનને ઝલઝલો આપશે અને તમને ગર્ક નહીં કરી નાખે? એટલે કે અઝાબ તો અહીં પણ દુનિયામાં પણ આવી શકે છે. એવું નથી કે તમને કોઈ એવું ધરતીકંપ થાય, એવું અર્થક્વેક આવે અને અલ્લાહ તમને એમાં જમીનમાં ગર્ક કરી નાખે. સુરતુલ મુલ્ક 17મી આયતમાં કહે છે, અમ અમિનતુમ મન ફી સમાઈ અન યુરસિલા અલૈકુમ હાસિબન ફસતઅલમુના કૈફ નઝીર. અથવા શું જે આસમાનમાં છે તે તમારા ઉપર પથ્થરોનો વરસાદ ન વરસાવી શકે અને તમે તરત જ જાણી લેશો કે મારું એટલે અલ્લાહ કહે છે મારું બિવરાવું કેવું હશે, મારું અઝાબ કેવું હશે. એવું નથી કે આપણા ઉપરથી અઝાબ ન આવી શકે. એસ્ટ્રોનોમર્સ કે જે આસમાનનું સાયન્સ શીખે છે, એસ્ટ્રોનોમી, તેઓનું કહેવું છે કે 4000 એસ્ટીરોઇડ્સ, આ એસ્ટીરોઇડ્સ છે કે જે ટુકડાઓ, એટલા મોટા ટુકડાઓ કે જે એટમોસ્ફિયરમાં છે, આ ટુકડાઓ આપણી જે દુનિયા છે, આપણું જે ગ્લોબ છે, એમાંથી છૂટા પડી ગયા છે. પણ બહુ જ હ્યુજ છે, એટલા હ્યુજ છે કે જો એક અહીંયા જમીન ઉપર આવે તો આખી દુનિયાને ખતમ કરી શકે. તો આવા જો 4000 એસ્ટીરોઇડ્સ જો આ એટમોસ્ફિયરમાં ફરે છે, છૂટાઓ, જો તે આપણી અર્થની સાથે ભટકાય કે પછી આપણા અર્થના ઓર્બિટમાં આવી જાય, તો આખી દુનિયામાં ઘણું જ નુકસાન થઈ શકે છે. મોમિન ડરે છે કારણ કે તેને ખબર છે કે અલ્લાહના અઝાબની કોઈ સલામતી નથી. હવે આપણે આ સૂરાની આયતો આગળ વધીએ તે પહેલાં હું તમને એક સ્ટોરી કરવા માગું છું અને ત્યારબાદ આપણે પછીની આયતો ડિસ્કસ કરશું. આ સ્ટોરીમાં એક ફેરી ટેલ છે કે આપણે કેવી રીતે આ દુનિયાની જિંદગીમાં રહી અને આખેરાની જિંદગી માટે તૈયારી કરીએ, આ દુનિયાની હાઈવોયમાં ન ખોવાઈ જઈએ અને આખેરાની જિંદગી જે અબદી છે તેને આપણે ભૂલી જઈએ છીએ. ઘણા સમય પહેલાં એક દેશ હતો અને એનો અમુક ભાગ દરિયાનો કિનારો હતો, એટલે અમુક ભાગમાં ગામ હતા પણ એ દરિયાના કિનારે હતા. હવે આ દેશમાં એક રિવાજ હતો કે દર વર્ષે એ લોકોના જે કિંગ હોય, રાજા હોય, એને બદલાવતા દર વર્ષે. એક વર્ષ પૂરું થાય એટલે એ લોકો એ રાજાને કિંમતી કપડાં પહેરાવે, એક હાથી ઉપર બેસાડે અને દેશના જે બધા નાના નાના ગામડાઓ હોય એ બધામાં એને ફરાવે, બધા એને ખુદાહાફિસ કરે અને પછી એને એક બોટમાં બેસાડી અને એક દૂરના આઈલેન્ડ ઉપર એને મૂકી આવે. આ એ લોકોની સિસ્ટમ હતી. એક વખત એ દેશના લોકો જોયે છે કે એ લોકોના કિનારા ઉપર એક શિપ ડૂબી ગઈ હોય છે અને એમાંથી એક જવાન છોકરાના હાથમાં એક લાકડાનો ટુકડો આવી જાય છે અને એના આધારે એ તરતો તરતો એ દેશ તરફ આવતો હોય છે. આ દેશના લોકો જ્યારે એને જુએ છે તો એ લોકો તરત જ બોટમાં જાય છે અને આ છોકરાને બચાવી લે છે. હવે એ લોકોનો સમય ત્યારે થઈ ગયો હોય છે એક બીજા રાજાને ગોતવા માટે. તો આ જવાન છોકરાને વિનંતી કરે છે કે એક વર્ષ માટે તે આ દેશનો રાજા બને. આ છોકરો પહેલાં મનાઈ કરે છે પણ પછી કબૂલ કરે છે. હવે ત્યાંના લોકો એને બધા કાયદાઓ સમજાવે છે કે એક વર્ષ પછી તેને ત્યાં દૂરના આઈલેન્ડ ઉપર મોકલાવી દેશું, એમ પણ એ લોકો એને કહી દે છે. આ છોકરો રાજા બની જાય છે. 3 દિવસો પછી તેના મિનિસ્ટર્સ હોય છે તેને કહે છે કે મને તે આઈલેન્ડ ઉપર લઈ જાઓ કે જ્યાં પહેલાંના બધા રાજાઓને મોકલવામાં આવ્યા હતા. એના મિનિસ્ટર્સ કબૂલ કરે છે અને એ જવાન છોકરાને ત્યાં લઈ જાય છે. એ ત્યાં પહોંચે છે તો જોયે છે કે આખું આઈલેન્ડ મોટા મોટા ઝાડોથી ભરેલું હતું અને જંગલી જાનવરોના અવાજ આવતા હતા. આ જવાન રાજા હોય છે એ અંદર જાય છે તો જોયે છે કે પહેલાંના જે રાજાઓ હોય છે એના ડેડ બોડીઝ, એના મુર્દાઓ ત્યાં પડ્યા હોય છે. તે તરત જ સમજી જાય છે કે આ પહેલાંના રાજાઓ જ્યારે અહીંયા એકલા છોડવામાં આવતા તો આ જંગલી જાનવરો આવી અને તેઓને મારી નાખતા. આ શું કરે છે આ જવાન છોકરો, આ જે રાજા બને છે, એ પાછો તેના દેશમાં જાય છે અને 100 મજબૂત સ્ટ્રોંગ વર્કર્સને લઈ આવે છે આ આઈલેન્ડ ઉપર. અને એ લોકોને કહે છે કે પહેલાં તો આ આખું જંગલ આ જે આઇલેન્ડમાં છે એ બધાના ઝાડને તમે કાપી નાખો, અને બધા જાનવરો અને ઇન્સાનના જે મૂળદાઓ છે એને કાઢી નાખો, અને પછી તમે જુઓ કે જેટલા વધારાના ઝાડ હોય તેને પણ તમે ઓછા ઓછા કરી નાખો. હવે આ રાજા શું કરે છે કે દર મહિને તે આ આઇલેન્ડમાં જાય છે અને જે આ માણસોને રાખી આવ્યો છે તે કામના તે કામનું પ્રોગ્રેસને જોતો હોય છે. જોએ છે કે પહેલા મહિનામાં બધા જાનવરોને કાઢવામાં આવ્યા, ઝાડ પણ કાપી નાખ્યા, અને બધાના જે ડેડ બોડીઝ હતા કે જે ત્યાં સડતા હતા એ બધાને કાઢવામાં આવ્યા. બીજા મહિનામાં આ વર્કર્સને હુકમ થયો કે તમે જુદી જુદી જગ્યાએ, હવે આઇલેન્ડ ક્લીન થઈ ગયો હતું, તો કહે છે કે તમે ગાર્ડન્સ બનાવો, બાગ, ફૂલોના ઝાડ વાવો અને બ્યુટિફુલ ગાર્ડન્સ બનાવો. અને આ રાજા જ્યારે આઇલેન્ડ ઉપર કામ લે જોવા જતો તો એ પોતાની સાથે થોડા બકરાઓ લઈ જતો, થોડી ગાય લઈ જતો, પંખીઓને લઈ જતો, રંગબેરંગી પંખીઓને, થોડી ડક્સ લઈ જતો, બતકને. ત્રીજા મહિનામાં એ વર્કર્સને કહે છે કે હવે તમે અહીંયા સારા મકાનો બનાવો કે લોકો આવી અને આરામથી રહી શકે, અને ડોકિંગ સ્ટેશન્સ બનાવો કે જ્યાં બહારની જો શિપ્સ, કારણ કે આ આઇલેન્ડ હોય છે કે બહારની જ્યારે શિપ્સ અહીંયાથી પસાર થતી હોય દરિયામાં તો તે શિપ્સ અહીંયા ડોક કરી શકે, અને એ લોકો આ ઘરોમાં એ લોકોના જે સેલર્સને હોય તેઓ અહીંયા આરામ પણ કરી શકે. થોડાક મહિનાઓમાં તો તે આઇલેન્ડનો રંગ બદલી જાય છે, એક બ્યુટિફુલ જગા બની જાય છે. આ જવાન જે રાજા હોય છે એ દરરોજ સિમ્પલ કપડાં પહેરતો હોય છે, અને રાજા તરીકે એને જે પગાર આપવામાં આવતું હતું તે બધો પૈસો એ આઇલેન્ડમાં સ્ટોરેજ માટે મોકલાવી દીધો. એ ત્યાં ભેગા કરતો હતો. 9 મહિનાઓ પસાર થઈ ગયા. હવે આ રાજા મિનિસ્ટર્સને કહે છે કે મને ખબર છે કે મને 1 વર્ષ પછી જવાનું છે, પણ જો મને હમણાંથી ત્યાં ચાલ્યું જવું હોય તો? તો મિનિસ્ટર્સ કબૂલ નથી કરતા અને કહે છે કે તમને 3 મહિના પછી જ જવા મળશે, તમને 1 પૂરું વર્ષ રાજા તરીકે તમને કામ કરવું પડશે. 3 મહિના પસાર થઈ ગયા, હવે આખું વર્ષ પૂરું થઈ ગયું. રિવાજ મુજબ ગામના લોકો એને કિંમતી કપડાં પહેરાવે છે અને હાથી ઉપર બેસાડે છે અને એ દેશના નાના નાના ગામડાઓમાં બધે ઠેકાને એને ફરાવે છે કે બધાને ખુદા હાફિઝ કરે. આ યંગ જે રાજા હતો તે ઘણો જ ખુશી દેખાતો હતો કે તે હવે આ દેશને મૂકી દે છે અને તે એના આઇલેન્ડ તરફ જાય છે. લોકો એને પૂછે છે કે જ્યારે બીજા બધા રાજાનો ટાઈમ આવતો અહીંથી નીકળવાનો તો તેઓ બધા રોતા હતા, પણ તું તો કેમ આટલો ખુશ છે, શા માટે? તો રાજા જવાબ આપે છે કે તમને નથી ખબર કે ઓલા જે અક્કલમંદ અને વાઇઝ લોકો શું કહે છે? તેઓ કહે છે કે તમે જ્યારે આ દુનિયામાં આવ્યા તો તમે રોતા હતા, પણ તમારી આજુબાજુ લોકો હસતા હતા, સ્માઇલ કરતા હતા. આ દુનિયામાં તમે એવી જિંદગી જીવો કે જ્યારે તમે મરો તો તમે હસતા હસતા મરો અને તમારી આજુબાજુના લોકો રોતા હોય. હું એવી જિંદગી જીવવાની કોશિશ કર્યો કે મારા પહેલાના રાજાઓ દુનિયાની અને આ દેશની જે લક્ઝરીઝમાં ખોવાઈ ગયા હતા. હું ભવિષ્યનો વિચાર કર્યો અને આ મોતની ખાઈ જેવા આઇલેન્ડને એક સુંદર જગા બનાવી નાખ્યો કે જ્યાં હવે હું સુકૂનથી રહી શકીશ. આ દુનિયાની જિંદગી પણ આખેરાનું ભાતું છે. આપણી બનતી કોશિશ કરીએ કે આખેરાની જિંદગીનું ભાતું તૈયાર કરીએ. હવે પછી આ દુનિયા પછીની જે જિંદગી છે એ ઘણી જ લાંબી જિંદગી છે. આપણે ફરી સુરતુલ મારીજ તરફ વળીએ. આયન નંબર 29 અને 30માં અલ્લાહ કહે છે આ મોમિનો વલ્લદીના હુમ લિફુરૂજિહિમ હાફિઝૂન ઇલ્લા અલા અઝવાજિહિમ ઔ મા મલકત અયમાનુહુમ ફઇન્નહુમ ગૈરુ મલૂમિન. આ લોકો પોતાની જાતને ના મહરમથી બચાવે છે, ફક્ત એ જ લોકો સાથે એ લોકો શારીરિક સંબંધ રાખે છે કે કાં તો એ લોકોની વાઇવ્સ હોય અથવા તો અગાઉના જમાનામાં લોકો કનીઝો રાખતા હતા, સ્લેવ ગર્લ્સ, એની સાથે એ લોકો સંબંધ રાખી શકે છે શારીરિક. જો એ લોકો આવી રીતે કરશે તો એ લોકો ઉપર કોઈ જાતનો ગુના નથી. હવે આ આયતને આપણે થોડુંક ડિટેલમાં હમણાંના જમાના પ્રમાણે ડિસ્કસ કરવા માંગુ છું. આ જે સેક્સની કુદરતી ટેન્ડન્સી છે એને કંટ્રોલ કરવું અને કેવી રીતે કંટ્રોલ કરવું એ ઇસ્લામ ઘણી જ ઊંચી નજરે જોઈ છે. અને એના થકી તમે જોશો કે મેરેજને ઘણું જ એન્કરેજ કરવામાં આવ્યું છે. પણ હવે હમણાંની દુનિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે આ બહારના સંબંધો બીજા પાર્ટનર સાથે કરવું એ ઘણું જ કોમન છે. એક પાર્ટનર જો બેવફા બને છે તો બીજા પાર્ટનરને ઘણું જ નુકસાન પહોંચે છે, એના દિલમાં એક જાતનો ગુસ્સો આવે છે, એનું જે પર્સનલ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ હોય છે એ ચાલ્યું જાય છે, અને એના જે સેલ્ફ ઇમેજ ઉપર ઘણો જ ધક્કો પહોંચે છે. આ બાબતો ઉપર ઘણું રિસર્ચ કરવામાં આવ્યું છે. એક રિસર્ચ હતું કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કરવામાં આવ્યું, તો જ્યારે આ રિસર્ચ કરવામાં આવ્યું તો એના ઉપરથી એ લોકોને ખબર પડી કે 30-40% લોકો, એટલે કે મરદો અને સ્ત્રીઓ સાથે રહે છે પણ એ લોકો મેરેજના બોન્ડ્સમાં નથી જોઈન થતા, એટલે કે એ લોકો વિવાહ નથી કરતા. 18-20% જ લોકો પરણેલા છે. ત્રીજું, એ લોકોના રિસર્ચમાં એ લોકો કહે છે કે હમણાંની જે ચોપડીઓ છે, હમણાંના જે મૂવીઝ છે, હમણાંના જે યુટ્યુબ્સમાં એટલું બધું એડવાન્સ થઈ ગયું છે આ સેક્સનું, અને એ લોકો એટલા બધા એકબીજા સાથે મળતા હોય છે પબ્લિકલી કે તેના થકી આ સેક્સ્યુઅલ એરાઉઝમેન્ટ વધતું જ જાય છે. હેલન ફિશર કરીને એક એન્થ્રોપોલોજિસ્ટ, એ આમાં રિસર્ચ કરે છે કે શા માટે લોકો પોતે પરણેલા હોય છતાં બીજા સાથે શા માટે એ લોકો સંબંધ રાખે છે, એડલ્ટરી કરે છે, ઝીના કરે છે. તો એનું લખાણમાં એ લખે છે કે આ બધા સાયકોલોજિકલ કારણો છે, માનસિક કારણો છે, અને એના થકી ઝીના થાય છે. પેલું એ કહે છે કે અમુક લોકોને એકથી વધારે પાર્ટનર્સ જોઈએ, એ લોકોને એકથી સંતોષ નથી થતો. બીજું હેલન લખે છે કે અમુક કપલ્સમાં કંઈક સેક્સનો પ્રોબ્લેમ હોય છે. ત્રીજું કે અમુક કપલ્સમાં મરદને અમુક જાતનું સ્ત્રી ઉપર થોડુંક વેરની વૃત્તિ હોય છે, એટલે કે કંઈક અનબનાવ બને છે અને એની વાઇફ તરફ થોડુંક જાણે એને એમ થાય છે કે હું કંઈક વેર લઉં. કારણો ઘણા હોઈ શકે કે વાઇફ એની વધારે ડોમિનેટિંગ હોય, બહુ જ એના ઉપર ડોમિનેટ કરતી હોય, ઘરમાં ધ્યાન ન આપતી હોય, જબાનમાં એની તોછડાઈ હોય, આ બધું બની શકે છે. પાંચમો કે છે અમુક મરદોમાં એક જાતનો એક્સાઇટમેન્ટ હોય છે કે એ લોકો એક પાર્ટનરથી સંતોષ નથી પામતા. હવે આમાં બાયોલોજિકલ સાઇડ તરફ નજર કરીએ, એટલે કે આપણા આ બ્રેઇનમાં, ઇન્સાનના બ્રેઇનમાં બે સિસ્ટમ્સ હોય છે. એક સિસ્ટમ છે કે જેમાં એટેચમેન્ટ હોય છે એકબીજા તરફ, હસબન્ડ અને વાઇફ તરફ એટલી મોહબ્બત અને પ્યાર હોય છે, એકબીજા માટે હસબન્ડ અને વાઇફ એકબીજાના સ્વભાવને ઓળખે છે અને થોડું થોડું અહીં ત્યાં સહન કરે છે અને આ સંસારિક જીવન સારું ચાલે છે, અને એ લોકોના દિલોમાં અલ્લાહનો ખોફ હોય છે. બીજું સિસ્ટમ જે બ્રેઇનમાં છે તેમાં ફક્ત સેક્સ ડ્રાઈવ જ છે. આ એક શૈતાની સિસ્ટમ છે. જ્યારે કોઈ હસબન્ડ કે વાઇફ બારે સંબંધ રાખે છે, એ લોકોનું મેરેજનું સંબંધ પછી જ્યારે બારે કાંઈ ઝીના કરે છે, તો આ બંને સિસ્ટમમાં એક જાતનું ડિસકનેક્શન થઈ જાય છે. જ્યારે કોઈ મરદ બારે અને ઘરમાં બંને ઠેકાણે સંબંધ રાખે છે તો પણ બ્રેઇનમાં એક જાતનું ડિસકનેક્ટ આવી જાય છે. જો આમાં નમાઝ જો સ્ટ્રોંગ હોય, એ લોકો ખરેખર મુસલ્લીન હોય, તો બંને સિસ્ટમને મજબૂત બનાવી શકે છે. હવે આના ઉપર એક ગૂગલ રિસર્ચ પણ કરવામાં આવ્યું, તો એના કારણો આ હતા કે સ્ત્રીઓ જ્યારે બારે કામ કરે છે અને ઓફિસમાં બીજા મરદો સાથે વધારે ટાઈમ પસાર કરે છે પોતાના હસબન્ડ્સ કરતાં, સ્ત્રીઓ વધારે મીટિંગ્સ એટેન્ડ કરે છે અને ક્યારેક બિઝનેસ ટ્રીપ્સ માટે પણ એ બહારે જાય છે. ઓફિસમાં કામ કરતા હોય ત્યારે કોફી ટાઈમ આવે કે પાણી પીવા માટે બહારે જ્યારે એ લોકો બ્રેકમાં નીકળે, તો મરદો અને સ્ત્રીઓ એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવતા હોય છે. આવા લોકોમાં તપાસ કરવામાં આવ્યું કે તલાકના કેસીસ ઘણા હોય છે. ખાસ કરીને જ્યારે બિઝનેસ ટ્રીપ્સ ઉપર જાય છે તો આ બહારના સંબંધો પણ વધી જાય છે. ટૂંકમાં જો ચાલુ એકબીજા સાથે મુલાકાત થતી હોય અને એ પણ વર્ષો સુધી જો ચાલુ હોય તો તલાકના કેસીસ ડેફિનેટલી આવી જાય છે. આ વર્સિસ 29 અને 30 ડિસ્કસ કરે છે કે જો ખરો મુસલ્લીન હશે, કે જે નમાઝને ચાલુ પડતો હશે અને જરૂર પોતાના સંબંધોને સાચવતો હશે, તો એ સ્ત્રીઓ પણ સ્ત્રીઓ અને પુરુષો એટલે હસબન્ડ્સ અને વાઇફનો શારીરિક સંબંધ અને એ લોકોની સંસારિક જિંદગી પણ બહુ જ સલામત રહે છે. એક તફસીરમાં એક હિજાબ માટે પણ મુફસ્સિર લખે છે કે ખાસ સ્ત્રીઓ માટે છે, કે આપણે એ ખ્યાલ કરવાનું છે કે હિજાબ છે એ ફક્ત કપડાનું હિજાબ નથી, આપણી નજર, આપણી વાતો ના મહરમની સામે આપણે શું વાતો કરીએ છીએ, આપણો અવાજ કેવો છે જ્યારે આપણે વાતો કરીએ છીએ, આપણા ચહેરા ઉપર કેટલું મેકઅપ હોય છે, જો આપણે પ્રોપર હિજાબ કરીએ તો આ બધા જોખમોથી આપણી દીકરીઓ બચી જશે. આપણે કેવી રીતે સ્ટ્રોંગ થઈએ, નમાઝને કાયમ કરી નાખીએ, અને આપણે આપણા કપડાં તરફ પણ જોઈએ, આપણી દીકરીઓના પણ કપડાં તરફ જોઈએ કે તેમાં કેટલી મોડેસ્ટી છે, એ લોકોના અખલાકમાં પણ કેટલી મોડેસ્ટી છે, અને પછી અલ્લાહ સુબહાનો વ તઆલા પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણને બધાને તૌફીક આપે કે આપણે અલ્લાહ સુબહાનો વ તઆલાના બતાવેલા રસ્તા ઉપર ચાલી શકીએ. એક નાનકડો ટૂચકો આપી અને આજના ટોકને પૂરો કરીશ. અને ઇન્શાલ્લાહ આવતા લેક્ચરમાં આપણે આ મોમિનીની સિફતોને વધુ ડિસ્કસ કરશું. રાત સવારની રાહ નથી જોતી, રાત સવારની રાહ નથી જોતી, ખુશ્બુ મોસમની રાહ નથી જોતી. જે પણ ખુશીથી મળે આ દુનિયામાં, જે પણ ખુશીથી મળે આ દુનિયામાં એને શાનથી સ્વીકારજો, કેમ કે જિંદગી સમયની રાહ નથી જોતી. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. બસ આખિરમાં દુઆ છે કે પાક પરવરદિગાર આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણી નાની સરખી ઇબાદતોને કબૂલ કરે, લોકોને આ કોરોનાથી દૂર રાખે, સલામત રાખે, જેટલા બીમાર છે તેઓને અલ્લાહ સુબહાનહુ વ તઆલા શફા આપે, આપણા જમાનાના ઇમામને ઝુહૂર ફરમાવે અને આપણને તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંતસ સમીઉન અલીમ.